પૂજ્ય ભીંસરી ચંપાબેનના સમયસરને કળશ 138 નો સાર.
આપના પ્રતાપે બધાને આપની સાથે રહેવાનું બધું
ક્યાં
શત્રુ મિત્ર પ્રત્યે વખતે આ તો બધા સાધનની સાધનની એકલા એકલા સાધના કરવી, એક મોટા ટોળામાં સાધના કરવી, એમાં ઘણો ફેર. પુરુષાર્થ પોતાને જ કરવાનો હોય છે.
કેટલી નિષ્ફળતા
શ્રીજીનરાજ દયાનિધિ હેતે હાથ ભયો રંગ
ગુરુરાજ
બહુ સુખધારી આત્મ સુખ અનંગ આત્મ વર્ષ એવું કઈ બોલું છું. શ્રી ગુરુરાજ બહુ સુખધારી આત્મ સુખ અભંગ તત્વારથી ચર્ચા પાઈ સાગર મેકો સંગ એસી વિધિ મારે ભવભવ દેજો. એસી વિધિ મારે ધર્મ પ્રસાદ અભંગ એસી વિધિ મારે ભવભવ દેજો ધર્મ પ્રસાદ અભંગ. આવી વિધિ આવો પ્રસંગ મને ભવભવ દેજો આ ધર્મ નો પ્રસાદ અભંગ રીતે બનો મારે યહી ઘડી ભજન મારા
જ્ઞાન પણ નિશંક ભાવ ના પહેલા પ્રથમ માં જ્ઞાન આવે છે અને પછી શ્રદ્ધા બે ની અપેક્ષા એ બે નું જોઈ છે અપેક્ષા દ્રષ્ટિ ને રાખીને જ્ઞાન છોડી દે તો માર્ગ કદાચ એ નિશ્ચય ને વ્યવહાર નું સંબંધ અંતર માં છે બરાબર રોકીને દેવી સાથે જ રાખે તો જ માર્ગ કદાચ
ચક્રવર્તી ના ભરાવેલા બિંબો પર્વત છે કૈલાસ પર્વત ઉપર હતો તો આપણે રાવણે પર્વત હલાવ્યો એટલે રક્ષા કરવા ઉપરથી દેવ આવ્યા એના ઉપર ઓલા મુનિ છે ધ્યાન કરી દે ને ઓલા બલિ મુનિ ધ્યાન કરે રાવણ એક પર્વત હલાવ્યો એને એમ છે કઈ ભરત ના ભરાવેલા બિંબો છે આ પર્વત આ પર્વત હલાવે એટલે એને એમ થઈ ગયું કે એટલી બિંબો ની રક્ષા કરવા ખાતર એ ભલી મને પોતે અંગૂઠા ના રાવણ ની છે દબાઈ છે મુનિ છે એના એ લબ્ધિ હોય ને દેવો આવે છે શું એમ ભલી મુનિ ની મુનિ થી જ એવું કઈક થયું રાવણ પરસે કીધું દેવો ભગવાન ના રક્ષા કરવા મુનિઓ કરે છે ને દેવો કરે છે દેવો ઉપર છે ભરત ના ભરાવેલા બિંબો ત્રણ ચોવીસ ના બિંબો આવે છે બધા જીન બિંબ જ કહેવાય એમાં કઈ ફેર નથી તેઓ જેવડા પ્રતિમા જાય છે અને પાંદડા જેવું મંદિર એવડા પ્રતિમા ને મંદિર ને એના એવા ભાવ થી કરીને કે એના પૂર્ણ નું વર્ણન સત્તો થી કરી શકશે નથી શાસ્ત્ર માં વાત સર્વોત્કૃષ્ટ માં સર્વોત્કૃષ્ટ હોય છે દિનેશ્વર પ્રતિમા દિનેશ્વર દેવ જગત માં સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર એના પ્રતિમા જે સર્વોત્કૃષ્ટ છે સમ્યક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ નથી ને એ પોતે માની બેસે છે તે શુષ્કતાને લઈને એને બંધ કઈ અટકતો નથી માની બેસો ત્યાર પછીનું આવે ત્યાર પછીનું જે આવે છે ગાતા કે એ જ રીતે કે અણુમાત્ર રાગાદીનો સદભાવ વર્તે છે એક અણુમાત્ર પણ રાગનો સદભાવ વર્તે છે સર્વ આગળ પણ જાણતો નહીં આત્માને જાણતો નથી આગમના શાસ્ત્રો નો અભ્યાસ કર્યો પણ આત્માને જાણતો નથી કારણ કે પોતે આત્મા કોણ અને અનાત્મા કોણ એને જાણતો નથી જીવ અજીવના સ્વરૂપને જાણતો નથી બધું આગમ જાણી ગયો ભણી ગયો બધું એને કંઠાગ્રી કર્યું અંદરમાંથી કેટલાકને જ્ઞાન ઉકળે છે અંદરમાંથી એટલે આત્માને જ્ઞાનને સ્વયંક્ષમ પણ તો એ આત્માને જાણતું નથી કે એને તમે રાગ કેમ કહે છે કે પંચ મહાવ્રત પાળતો હોય છે બધું વ્રતો ધારણ કર્યા હોય છે શાસ્ત્રનો અભ્યાસી હોય છે તો એ રાગ છે ને અણુ માત્ર એને રાગ શુભ રાગ થી ધર્મ થાય માન્યો છે એ રાગમાં એકત્ર બુદ્ધિ પડી છે રાગ થી ધર્મ માન્યો છે એટલે એને રાગ જ છે અને ઓલો કે અવિરત સમ્યક દ્રષ્ટિ બધું ગ્રસ્તાશ્રમમાં પડેલો સીધી રીતે રાગી લઈ દેખાય છે તો એને રાગ નથી થયો છે આ તે કઈ જાતનો છે અંદર છે એને રાગ છૂટી ગયો છે એને અંદરમાંથી શ્રદ્ધામાંથી નાયકની પરિણતિમાંથી રાગ છૂટી ગયો છે પછી જે ઉભો છે એ ઉપર ઉપરથી ઉભેલો છે એ અંદરમાં જેને એકત્વ બુદ્ધિ રૂપે આમ તદગત હતો એવી માન્યતામાં એ નથી અને ઉપર ઉપર રાગ રહી ગયો છે અંદર નહીં માટે એને અંશ વિતરાગ કહેવાય છે ને પૂર્ણ વિતરાગ નથી થયો પણ અંશે અને ઓને તો એકત્ર બુદ્ધિ છે, માવ્રત ધારણ કર્યા છે, શાસ્ત્ર ભણી ગયો છે, શાસ્ત્ર બધા આવડે છે, 11 અંગનું જ્ઞાન છે, તો પણ તે 11 અંગ નવ પૂર્વ આવે છે, નવ પૂર્વ ને પહેણો છે, તો પણ તે જાદુ છે, આત્માને જાણતો નથી, આત્માનો શું સ્વભાવ ને આ વિભાવ, આ જળ, આ વિભાવ મારાથી જુદો છે, એમ બધું બોલે ખરો પણ અંદરમાં એક પરિણતિ એને નથી, માટે કઈ જાણતો નથી, મને રાગી કીધો છે, એને બંધ અટકતો નથી, એટલું નિશ્ચય વસ્તુ સ્વરૂપ છે નિશ્ચયનું, પણ અંદરથી જો એને યથાર્થ ન સમજે તો એના અશુભ પરિણામમાંથી છૂટતું નથી, બોલો શુભ પરિણામમાં આવે છે, આ તો અશુભ નથી છૂટતો, યથાર્થ સ્વરૂપ મૂળ વસ્તુ યથાર્થ છે, નિશ્ચય વસ્તુ જે અનાદિકાળથી પોતે વિભાવને એકત્વ બુદ્ધિ કરી છે, અશુદ્ધને સ્વરૂપે પોતાને માની લીધો છે, પણ દ્રઢ દ્રષ્ટિ પોતે શુદ્ધ જ છે, એ વસ્તુ સ્વરૂપ એમ છે, પણ જો એને યથાર્થ ન સમજે તો પછી એનું ત્યાં ઉભું રહે છે, ઉલટો શુભમાંથી અશુભમાં જાય છે, એવી એની સ્થિતિ થઈ જાય છે. અસલી સ્વરૂપ જાણવા માટે અસલીને યથાર્થ જાણ, અને ન જાણે ત્યાં સુધીની જિજ્ઞાસાની ભાવના રાખે, પણ એ તીવ્ર અશુભમાં વહી જાય છે, એ નુકસાનનું કારણ થઈ જાય છે. વસ્તુનું સ્વરૂપ યથાર્થ જાણવું બરાબર છે, પણ પછી એમાં જો આવું સમજ્યા વગરનું થઈ જાય તો નુકસાન થઈ જાય. શાંતિ નાયક ની શાંતિ રે, અને અપ્રશસ્ત માંથી પ્રશસ્ત માં જે આવે એની જે શાંતિ હોય, અને નાયક ની શાંતિ જેને છે ભેદ ધારણ, એ શાંતિમાં ને શાંતિમાં ભેદ છે, કે એને આનંદ હોય કે સવિકલ્પ દશામાં જે નિર્વિકલ્પ દશાનો આનંદ હોય એ આનંદ નથી, એ આનંદ જુદો છે, કારણ કે એમાં વિકલ્પ છૂટી જાય, અને પછી અંદરથી સ્વરૂપ પરિણતિ જે આત્મા જેવો હતો એ પોતા સ્વરૂપે સ્વાનુભૂતિ રૂપે અને સ્વાનુભૂતિની પર્યાય રૂપે પ્રગટ થઈ ગયો છે, એના ભેદન એની નિર્વિકલ્પ દશા સવિકલ્પ દશા કરતા જુદી છે, તો પણ સવિકલ્પ દશાની અંદર જે શ્રદ્ધા આત્મ નિર્વિકલ્પ છે, શ્રદ્ધા નિર્વિકલ્પ જ્ઞાન સ્વકર્મે જાણે છે, વિકલ્પ છે સાથે રાગ ઉભો છે, એટલે તો એને નાયકની પરંતુ નિરાળી રહે છે, નિરાળી રહે છે, તે અંતરમાં એને શાંતિ વેદાય છે, સમાધિ વેદાય, એ શાંતિ સમાધિ જે નાયક ન્યારો થઈને જે શાંતિ વેદાય છે એ શાંતિ એને જુદી છે, શાંતિ અને સમાધિ જે અંદર એને વર્તે છે નાયકતાની, એ જે અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં આવીને જે શાંતિ જણાવે છે એ શાંતિ જુદી છે, એ શાંતિ તો અનાદિકાળમાં એવી જાતની કસાયો મંદ કરીને શાંતિ ને માને છે, એ શાંતિ ને હરીશન નાયક ન્યારો થઈને જે શાંતિ આવે એ શાંતિ જુદી છે, એ જુદી છે, એને પૂર્વ પશ્ચિમ નો એ શાંતિ ને એને શાંતિ, આનંદ દશા એ તો અનુપમ છે, એ તો વળી એનાથી જુદી છે, કારણ કે એ નિર્વિકલ્પ દશાનો આનંદ છે, સવિકલ્પ દશાનો જે એને આનંદ કેવો શાંતિ કેવો એ કીધું છે, પણ ઘણા એમ કે ધ્યાન કરીને અમને શાંતિ વેદાય છે, તો એ શાંતિ જ્યાં વિકલ્પ સહિતની શાંતિ અને ન્યારો થયા વગરની શાંતિ એ શાંતિ નથી વાત થઈ, એમાં અંદર કશાય સાથે જોડાય છે, અને ઓલો ન્યારો થઈને શાંતિ છે એની સાથે વિકલ્પ છે, પણ એ વિકલ્પ ભેદ જ્ઞાન રૂપે છે, ભેદ જ્ઞાનની ધારા વર્તે છે, ભેદ જ્ઞાન પોતે સ્વ પર આ હું છું ના ફળ છે, એવી જાતની જે અંદર ન્યારાપણાની પરિણતિ વર્તે છે, એટલે એ શાંતિ એની જુદી છે, ઓલો શેળભેળ છે, શેળભેળ થઈને એની ઉગ્રતામાં મંદતા થઈ છે, પણ છે શેળભેળ ને શેળભેળ, ઉગ્ર શેળભેળતાનું વેદન હતું આ કોળતાને, મંદ શેળભેળ છે, ઓલો તો ન્યારો થયો, એ દશા આખી એની જુદી છે, સવિકલ્પ દશામાં જે વેદનાની ધારા છે એ દશા એની જુદી છે, ભલે મોહની છે પંચમાં આવ્રત પડે છે, પણ જો એકત્વ બુદ્ધિમાં એને જે શાંતિ છે એ શાંતિ ને નારા થયેલા જે સમ્યક દ્રષ્ટિ ની શાંતિ એ શાંતિ જેવી છે. એમાં ફેર છે. નિર્વિકલ્પ દશામાં સ્વપર પ્રકાશક પણ ક્યાં જોયું? નિર્વિસ્વપર પ્રકાશક પણ ઉભો છે, એ પોતાના ગુણો ને જાણે છે, પોતાની સ્વાનુભૂતિ ની દશા ને જાણે છે. અનંત અનંત મહિમાનંદ, અનંત ગુણોથી ભરપૂર, અનંત ધર્મોથી ભરપૂર જે ચેતન છે એની ગંભીરતા જાણે છે, અને અનંત અનંતતા થી ભરેલો આત્મા એના ગુણો ને એ સ્વપર પ્રકાશક પણ એનું ચાલુ છે. માર્ગ નહીં નથી પણ પોતાના ગુણ ને જાણે છે. શાસ્ત્ર માં એમ પછી આવે છે, અરે અજ્ઞાની જીવો તમે મત થઈને કેમ સ્વીકારશો? અજ્ઞાની જીવો એ પ્રશ્ન આવે છે. અજ્ઞાની જીવો અનાધિકાળથી આ રાગી જીવો અનાધિકાળથી રાગમાં મત થઈને પર્યાય પર્યાય પદે પદે પર્યાય પર્યાય ક્ષણે ક્ષણે મત થઈને પદે પદે દરેક પર્યાયમાં એમાં એકત્વ બુદ્ધિમાં રાગમાં મત થઈને સ્વીકારશે. આચાર્ય એને કોઈ ક્ષણ એવી નથી કે જેમાં એ રાગ વગરનો શાંતિ વેચતો હોય. રાગ ની પર્યાય દરેક પર્યાયમાં એની એકત્વ બુદ્ધિ ની દરેક પર્યાય એકત્વ બુદ્ધિ ની છે, એમાં એને જુદી પર્યાય કોઈ નથી આવતી. એ અનાધિકારથી જે છે એની પર્યાયમાં એની પર્યાયમાં એમાં છે એમાં મત. અરે જીવ આચાર્ય કરુણા થઈ, અરે આ તમારું પદ નથી, આ તમારું ઘર નથી, તમારું પદ નથી. અરે જીવો અહીં આવો, અહીં આવો, આ પદ છે, આ પદ છે, આ તમારું રહેવાનું ઘર નથી, અહીં આવો, અહીં નિવાસ કરો. આચાર્ય કરુણા કરે છે, અનાદિકાળથી આમાં સીતા છો, હવે અહીં આવો, અહીં આવો, અહીં આવો, આ નિવાસ કરો, આ ચૈતન્ય ધામમાં નિવાસ કરો. આ ધામ જુદું છે, આ તમારું રહેવાનું સ્થાન છે, આ તમારું સ્થાન નથી, રહેવાનું તમે ક્યાં સ્વીકારશો? અહીં આવો, અહીં નિવાસ કરો, અહીં જુઓ, ત્યાં શુદ્ધ ચૈતન્ય ધાતુ છે, શુદ્ધ શુદ્ધતાથી ભરેલી, ચારે બાજુથી શુદ્ધતાથી ભરેલી, એવું તમારું સ્થાયી ઘર છે. જે ઘર ક્યાંય બદલતું નથી, એક સ્થાયી જે નિજ રસને અતિશયતાથી ભરેલી, અતિશય જેમાં ચૈતન્ય રસથી ભરેલું, ચારે બાજુ ચૈતન્ય રસ ને અતિશયતા, સામાન્ય નહીં પણ અનંત અનંત અતિશયતાથી ભરેલું એવું તમારું ઘર છે, એમાં નિવાસ કરો. એ ઘર સ્થાયી છે, એ ઘર કોઈ દી બદલતું નથી, એ ફેક્ટરું તે ફેક્ટરું સ્થાયી સ્થિર છે. એ ઘરમાં નિવાસ કરો, અહીં આવો, અહીં આવો, આ તમારું ઘર નથી. આચાર્ય વારંવાર સંબોધન કરી રહ્યા છે. પછી ત્યાં કે છે ને કે કોઈ દારૂ પીને મલિન જગ્યામાં સૂતો હોય એને કોઈ એમ કે જગાડે, ગુરુ આવીને સંબોધન કરે, ઓલા એને કોઈ કે અરે ભાઈ આ ક્યાં તો મલિન જગ્યામાં સૂતો છે. એમાં કે અનાદિકાળથી આ મોહ ને મદિરાનો દાન, મોહ મદિરા પીધું છે, મિથ્યાત્વની ભ્રાંતિમાં ભૂલેલો આ મલિન જગ્યા એટલે પરિણય પરિણતિની અશુદ્ધતા રાગ દ્વેષ ની કાલીમામાં સૂતો છું. એને ગુરુ સંબોધન કરે, અરે જીવો તમે અહીં આવો, અહીં આવો, આ તમારું ઘર નથી, આ તમારું રહેવાનું સ્થાન નથી, નિવાસ કરો, તમારું નિવાસ સ્થાન બતાવો, તમારો ચૈતન્યનો મહેલ બતાવો, અહીં આવો. એ ચૈતન્યનો મહેલ અનંત વિભૂતિથી ભરેલો છે, અહીં આવો. આ વિભૂતિ વગરનો આવો મલિન ઘર, આવું દારિદ્ર ઘર છે તમારો, આ મલિન જગ્યામાં સૂતા છો, અહીંયા તમારું ચૈતન્ય મહેલ કોઈ જુદો છે, ચૈતન્ય મહેલ અનંત વિભૂતિથી ભરેલું છે, હું તમને દેખાડું, અહીંની વાત કરો, અહીંયા એમ કરુણા કરે છે. એ ઘર પાછું એવું છે કે જે સ્થાયી છે એ ઘરને કોઈ લઈ જઈ શકતું નથી, એ ઘરને કઈ હવા પાણી લાગતા નથી, એને કઈ એને કઈ આંચ નથી આવતી, ન્યા કોઈ નો પ્રવેશ નથી, ન્યા કોઈ બહારના ચોરોનો પ્રવેશ નથી, કોઈ નથી, કોઈ એને નુકસાન કરતું નથી. મેર ને એમાં આવો, એવું નિર્ભય સ્થાન છે, એમાં તમે નિવાસ કરો. એમ આચાર્ય દેવ કરુણા કરીને આ તમારું પદ આપ્યું, તમારું રહેવાનું ઘર આ છે, તમે રાજા છો, તમે ચૈતન્ય રાજા રાજા બહાર ગયા છો, રાજા ભિક્ષાર્થે ગમે એવી જન્મે તું પોતે રાજા થઈને ભીખ માંગ્યા કરવી હોય છે, ક્યાં ઘરમાં તું સુતો છો? અહીં આવો
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.